आत्मसिद्धि प्रणो व्याख्या नंबर 4 डिसेम्बर 10, 1979 फिनिक्स यूएसए।
आत्मसिद्धि ने 10वीं गाथा ऊपर विवेचन चाले छे। तो 10वीं गाथा में कृपाळुदेवे कहू छे कि आत्मज्ञान समदर्शिता विचरे उदय प्रयोग अपूर्व वाणी परमश्रुत सद्गुरु लक्षण योग्य। 10वीं गाथा नी अंदर सद्गुरु ने केम ओळखवा तेना लक्षण शुं छे ते विस्तार तेमने बतायुं छे। अने ज्यां सुधी सद्गुरु यथार्थ रीते ओळखाय नहीं त्यां सुधी मुमुक्षु तेनी निश्रा लय नहीं अने मोक्ष मार्ग पर पामे नहीं। माटे सद्गुरु ने ओळखवा बहु आवश्यक छे। असद्गुरु नो जो मुमुक्षु ने भेटो थई जाय तो पछी ए साचो मोक्ष मार्ग पामी शके ज नहीं। जेने साचो मोक्ष मार्ग पाममो ज छे तेने सद्गुरु नो योग अत्यंत जरूरी छे। क्योंकि चार लब्धि नी अंदर जेने देशना लब्धि नथी थई तेने तो सम्यक दर्शन प्राप्त करवानो कोई अवकाश ज नथी। माटे सद्गुरु निश्राए रहेवानु, सद्गुरु ने आज्ञाए चालवानु, ये बधी वात तो सद्गुरु ने पहला यथार्थ ओळखी निर्णय करी ने पछी ये वात करवानी छे। एटले सद्गुरु ने केवी रीते ओळखवा ते वात आ 10वीं गाथामां बतावामां आवी छे। तो मां पहेलामां पहेलुं लक्षण तो ए कह्युं के आत्मज्ञान जेने पोताना स्वरूपनो यथार्थ अनुभव छे आ मुख्य वात प्रथम करवामां आवी छे। कि जेने आत्मदर्शन छे ज नहीं ते वस्तु स्वरूप ने यथार्थ जाणतो ज नथी अने जे वस्तु स्वरूप ने यथार्थ जाणे नहीं ते वस्तु स्वरूप ने यथार्थ परूपना करी पण न शके। एटले सद्गुरु नु प्रथम मां प्रथम लक्षण बतायुं कि तेने निज आत्म अनुभव आत्म साक्षात्कार आत्मानी यथार्थ प्रतीति होवी जरूरी छे। अने जेने आत्मा अनुभवो छे तेज सद्गुरु थवाने योग्य छे। पण जेने आत्मा अनुभवो ज नथी मात्र कई शास्त्रो वांची राखीने ज्ञानीपणु पोताने मनावे छे एना द्वारा जो उपदेश हाँ तो उपदेश पण यथार्थ होई शके नहीं अने एने सद्गुरु कही शकाय पण नहीं। माटे आ सद्गुरु नु प्रथम लक्षण बतायुं छे बहु महत्वनी वात करी छे। अने आ महत्वनी वात जो चूकी जवाय तो मुख्य लक्षण ज चूकी जवाय छे। तो पहला में पहलू अने मुख्य में मुख्य कोई पण लक्षण होय तो ए छे के जे पुरुष ने यथार्थ निज अनुभव निज स्वरूप नो अनुभव थयो होय अने अनुभव द्वारा एने निज स्वरूप ने यथार्थ प्रतीति थई होय तेज सद्गुरु थवाने योग्य छे। कारण के तेने यथास्थित जेवो पदार्थ छे जेवो पदार्थ नु एटले जेवो आत्मा नु स्वरूप छे तेवो तेने जाण्युं छे अने जो जाण्युं छे तेथी ते कहेवाने योग्य छे। एटले एनी जे कई વાણી દ્વારા કહી શકાય એ કહેવાને માટે સદગુરુ જ સમર્થ છે, પણ જેને અનુભવ કર્યો નથી એ તો કલ્પિત વાત કહેવાનું છે. માત્ર કલ્પનાથી જ અને કંઈ શાસ્ત્ર દ્વારા જે કંઈ એને જાણ્યું છે એ દ્વારા જ એ કહેવાનો છે, પણ તે ઉપદેશ યથાર્થ ન હોઈ શકે. તો પ્રથમ લક્ષણ બતાવ્યું છે આત્મજ્ઞાન, બીજું લક્ષણ બતાવ્યું છે સમદર્શિતા. સમદર્શિતા એનો એક અર્થ થાય છે કે ઈચ્છારહિતપણો, જગતના કોઈ પણ પદાર્થની પ્રાપ્તિની તેમને ઈચ્છા રહી જ નથી. કેમ કે જગતમાં જે પ્રાપ્ત કરવા જેવું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જે નિજ સ્વરૂપ હતું તે તેમને પ્રાપ્ત કરી લીધું છે, અને જેને આવું સ્વરૂપ પ્રાપ્ત કરી લીધું છે તેને બીજી કોઈ પણ વસ્તુની પ્રાપ્તિની ઈચ્છા હોઈ શકે જ નહીં. એટલે પોતે અહીં કહ્યું છે કે ઈચ્છા રહિત અને સાથે સાથે સમદર્શન, એટલે કે મિત્ર શત્રુ, સુખ જગતના સુખ દુઃખ આદિ જે દ્વંદ્વો છે તે દ્વંદ્વોમાં પણ પોતાને સમર્પણું છે. શરીર રોગી હોય કે નિરોગી હોય, અનુકૂળ પ્રસંગ હોય કે પ્રતિકૂળ પ્રસંગ હોય, શત્રુ હોય કે મિત્ર હોય, બાહ્ય સુખ હોય કે દુઃખ હોય, આવા કોઈ પણ બાહ્ય કારણો માં જે સમરૂપ છે કે જેની શાંતિ આવા કોઈ બાહ્ય કારણોથી ચલિત થતી નથી અને સહજ સ્વરૂપે જેની સ્થિતિ રહ્યા છે એવા સદગુરુ છે. કોઈ પણ પ્રકારના પરિસરોની અંદર પોતાની શાંત અવસ્થા, એ શાંત અવસ્થા જતી નથી. એટલે કહ્યું છે કે જ્યાં સમદર્શન છે દ્વંદ્વ પ્રત્યે જેને સમતા છે, અનુકૂળ પ્રતિકૂળ આદિ દ્વંદ્વ પ્રત્યે જેને સમતા છે, આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ, જેને કંઈ પણ પ્રવૃત્તિ કરવાની અંદરથી ઈચ્છા નથી, જે ને ખરેખર કોઈ કૃત્ય બાકી રહ્યું નથી, કોઈ કર્મ બાકી રહ્યું નથી, પોતે કૃતકૃત્ય છે અને તેમ છતાં મન વચન કાયાના યોગોની જે પ્રવૃત્તિ થાય છે તે પ્રવૃત્તિ પૂર્વ કર્મના આધારે થાય છે. ઈચ્છા નથી, પૂર્વ કર્મ છે એટલે એ પૂર્વ કર્મના ઉદયથી પ્રવૃત્તિ થયા વિના રહેશે નહીં. એટલે પ્રવૃત્તિની કોઈ ઈચ્છા નથી, માત્ર પોતાના સ્વરૂપમાં સમાવા સિવાય કોઈ પ્રવૃત્તિ છે નહીં, કોઈ પ્રવૃત્તિ કરવાની ઈચ્છા નથી, તેમ છતાં પૂર્વ કર્મના ઉદયથી જેમની બાહ્ય પ્રવૃત્તિ થાય છે. એટલે ત્રણ લક્ષણો બતાવ્યા, આત્મદર્શન, સમદર્શિતા અને ઉદયપૂર્વકની પૂર્વ કર્મના ઉદયપૂર્વક જ એની પ્રવૃત્તિ, જે પ્રવૃત્તિમાં પોતાની ઈચ્છા ભળતી નથી, જે પ્રવૃત્તિમાં પોતાને કોઈ પણ પ્રકારનો રાગ યા દ્વેષ નથી, પણ સહજ કર્મ ઉદયથી જે પ્રવૃત્તિ થાય તે પ્રવૃત્તિ જ સદગુરુ કરે છે, આવા સદગુરુને અગર કોઈ પૂછે કે કંઈ પણ એમને ઈચ્છા છે તો ખરેખર તો ઈચ્છા રહિત છે. શ્રીમદજીએ તો કહ્યું છે કે ઈચ્છા રહિત છે કે ઈચ્છા સહિત છે એ કેવું પણ બનતું નથી, એ તો જેમ છે તેમ સમરૂપ છે. તો ઈચ્છા રહિત માત્ર પૂર્વ પ્રયોગથી જેની પ્રવૃત્તિ છે, જેની વાણી અપૂર્વ છે. આ ચોથું લક્ષણ બતાવ્યું કે જે વાણીમાં કઈ અપૂર્વતા છે, કે જે આત્માર્થની જ પ્રેરક વાણી છે, સા અતિશય સહિત છે. શાસ્ત્રમાં જે કઈ વાણી છે એ વાણી ખરેખર અક્ષરાત્મક થયેલી તે વાણી સદગુરુની છે, વાત બરાબર છે. તેમ છતાં સદગુરુના શ્રીમુખોથી જે વાણી પ્રત્યક્ષ આવે છે એ વાણીની પાછળ આત્મ અનુભવ, એ આત્મ અનુભવની છાયા છે. એટલે એ શુદ્ધિની છાયા છે. તેથી વાણીની અંદર કઈ દિવ્યતાના અંશો છે, અને એ અંશોને હિસાબે એ મુમુક્ષુ હોય એના અંતરને સ્પર્શે છે. શાસ્ત્ર યોગ્ય મુમુક્ષુ હોય એને ઉપકારક જરૂર થાય છે. તેમ છતાં સાક્ષાત સદગુરુની વાણી એ શાસ્ત્રથી જુદી પડે છે. આત્માર્થની પ્રેરક, સદાય પુરુષાર્થની પ્રેરક, જીવની દશાને ઊંચે લાવનાર એવી એ વાણી છે. અપૂર્વ છે કે પહેલા કદી સાંભળવામાં આવી ન હોય એવી લાગે છે. કંઈક અંતરને સ્પર્શ કરતી એવી લાગે છે. વાત તો તેમને જે કહેવાની છે તે જ કહે છે. અસદગુરુ પણ એવી જ વાત કરે, પણ એની વાણીની પાછળ જે આત્મ અનુભવ છે, અનુભવનો રણકાર નથી. એ અનુભવની દિવ્યતાની છાયા નથી. તેથી એ વાણી એટલી પ્રિય, એટલી રુચિકર, એટલી આત્માને સ્પર્શતી નથી આવતી. એટલે જ સદગુરુની વાણીનું અદ્ભુત મહાત્મ્ય છે, અપૂર્વ છે. એ વાણીમાં અનુભવ વર્ષી રહ્યો છે. અને કોઈ વખતે કોઈ વાત શાસ્ત્રમાં ન હોય છતાં એમની વાણીમાં એ વાતો આવે, કારણ કે અનુભવ સહિતની એ વાણી છે. અને એ અનુભવ સહિતની વાણી હોવાથી મોક્ષને ખરેખર તારનાર છે. પોતાને કોઈ ઈચ્છા રહી નથી, પોતાને એવી પણ ઈચ્છા નથી રહી કે હું કોઈને સંભળાવું, કા જે કે મારો અનુભવ છે કોઈને હું કહું. પણ સહજ ઉદય પ્રવૃત્તિ જ એમને હોય છે, પ્રવૃત્તિની ઈચ્છા નથી. પણ સહજ એવી પ્રવૃત્તિ, એવો ઉદય આવે તે વખતે સહજ જ એમની વાણી નીકળે છે. અને એ સહજતા, જે સહજતા વાણીમાં છે તેમાં કોઈ પણ પ્રકારનું કૃત્રિમપણું છે જ નહીં. કોઈને કહેવાની ઈચ્છાથી એ વાણી આવી નથી. તો પૂર્વના જે કંઈ એમને પૂર્વકર્મનો જે કંઈ બંધ છે, અને જે કંઈ વાણીનો પ્રયોગ થવાનો છે, તેમના દ્વારા તે જ પ્રયોગ જ થાય છે. અને તેટલી જ વાણી એમના શ્રીમુખોથી નીકળે છે. સહજ વાણી છે, ઉદીરણા કરીને વાણી નીકળી નથી. એટલા માટે એને અપૂર્વ એવું કૃપાળદેવે અહીંયા વિશેષણ આપ્યું છે કે આત્મદર્શન જેને થયું છે તેની વાણી અસાધારણ છે, અંતરને સ્પર્શ કરતી છે, પૂર્વાપર અવિરોધ છે, તો જ્ઞાની અને અજ્ઞાનીની વાણીની અંદર એક મોટો કોઈ તફાવત હોય તો પૂર્વાપર જે અવિરોધપણું છે તે અજ્ઞાનીની વાણીની અંદર દેખાતું નથી, અને એ વાણી ઠામ ઠામ કૃત્રિમ પણ લાગે. એટલે જે વાણી છે તે વાણી જ ખરેખર જે મુમુક્ષુ છે તેને ઉપકારક છે, તેમનું ચારિત્ર પણ ઉપકારક છે, તેમની સહજ દશા પણ ઉપકારક છે, તેમનો જે દશામાં પોતે છે તે દશા જ મુક્તિની સમ્યક પ્રતીતિ કરાવે છે. મુમુક્ષુ હોય અને કઈ આરાધક એવો જીવ હોય તો આત્મજ્ઞાની ગુરુની જે સહજ દશા તેને મુક્તિની સમ્યક પ્રતીતિ કરાવે છે. આવી તો એમની દશા છે. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે, ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમશ્રુત, જે કંઈ એમના શ્રીમુખોથી આવે છે તે શાસ્ત્ર જ છે. છેવટે તો શાસ્ત્ર છે શું? શાસ્તા પુરુષના આત્મજ્ઞાની પૂર્ણ પુરુષ જે કઈ વાણી, જે કઈ અનુભવ છે, એ અનુભવ જ એ તે શાસ્ત્ર છે. એટલે સદગુરુ એ શાસ્ત્રરૂપ જ છે, એમની વાણી શાસ્ત્રરૂપ છે. અને જૈન દર્શનની અંદર એક વિશેષ વાત તો એ છે કે જે કઈ વાણી આવે છે તે ન્યાયાત્મક વાણી હોય છે, પણ સદગુરુની વાણી એવી આવે છે કે ત્યાં કોઈ પણ નહીં દુભાતો નથી. વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ તેમના દ્વારા કહેવાય છે, અને બીજા જે કઈ અન્ય દર્શનો છે તે અન્ય દર્શનો ને પણ સાધવા દ્વારા જે દર્શન જે સ્થિતિમાં છે, જે અપેક્ષાએ જેટલું એ દર્શનની અંદર સત્વ છે એ પણ તે યથાર્થ જાણે છે. એટલે કે પૂર્વાપર અવિરોધ પ્રમાણે જેને ષટદર્શનનું જાણપણું છે, અપૂર્વ વાણી, પરમશ્રુત, આવું એમનું શુદ્ધ જ્ઞાન છે. એક દ્રવ્યશ્રુત અને એક ભાવશ્રુત. તો અહી ભાવશ્રુતની જે સહજતા છે, જે ભાવશ્રુત રૂપ જ્ઞાન છે, જે અંતર પ્રણમન રૂપ જે જ્ઞાન છે, એ જ્ઞાન ના નિમિત્તે જે કઈ દ્રવ્ય સ્વત્વ નીકળે છે અથવા તો જે કઈ વાણી નીકળે છે તે અપૂર્વ છે, અવિરોધી છે, કોઈ નહીં દુભાવતી નથી એવી એમની વાણી છે. તો સદગુરુના આ લક્ષણો કૃપાળુદેવ બહુ કાળજીપૂર્વક કહ્યા છે. કોઈ વાત બાકી રાખી નથી. એક ગાથાની અંદર સદગુરુ કેવા હોય એને બહુ ખૂબી પૂર્વક બતાવી દીધું છે. આ ગાથા બહુ અગત્યની છે, કેમ કે આ પંચમ કાળ છે. પંચમ કાળની અંદર આત્મજ્ઞાની મહાપુરુષોનો બહુ દુર્લભતા છે, ઘણી ઘણી દુર્લભ, ક્વચિત એનો યોગ બને. એટલે એવા મહાપુરુષોને યથાર્થ ઓળખવા બહુ જરૂરી છે. એટલા માટે જ એમને આ દસમી ગાથાની અંદર સદગુરુના લક્ષણ કયા છે? જો જેની પાસેથી ધર્મ લેવાનો છે તે ની યથાર્થ ઓળખાણ આપણે ન હોય તો સાચા ધર્મની પ્રાપ્તિ થઈ શકે જ નહીં. માટે એમને આ ગાથાની અંદર લક્ષણો બતાવ્યા છે અને એ લક્ષણો દ્વારા મુમુક્ષુએ સદગુરુને ઓળખવાની કોશિશ કરવી જોઈએ. જો કે સદગુરુ ઓળખવા એ અત્યંત દુર્લભ વાત છે. કારણ કે જે આત્મજ્ઞાન છે, જે વિતરાગતા છે, તે આત્મગુણ છે, અંતરાત્મગુણ છે. અને સંસારી જીવોને આવો જે અંતરાત્મગુણ છે તેનો પરિચય નથી. આંતરંગ દશાની વાત છે અને એનો પરિચય લોકોનો છે નહીં, તેથી ઓળખાણ બરાબર થઈ શકે નહીં. ઓળખાણને માટે તો શ્રીમદજી લખે છે એક પત્રની અંદર, એમને બતાવ્યું છે કે કોઈક જીવ સમાગમના યોગથી, સહજ શુભકર્મના ઉદયથી, તથારૂપ કંઈ સંસ્કાર પામીને જ્ઞાની કે વિતરાગને યથાશક્તિ ઓળખી શકે. તથાપી ખરેખરી ઓળખાણ તો દ્રઢ મુમુક્ષતા પ્રગટેથી તથારૂપ સત્સમાગમથી પ્રાપ્ત થયેલ ઉપદેશને અવધારણ કરે અંતરાત્મવૃત્તિ પરિણમે જીવ જ્ઞાની કે વિતરાગને ઓળખી શકે છે. હવે એ મુખ્ય વાત તો એમને અંતરાત્મ પરણતીની કરી છે, અને જેના અંતરની અંદર મુમુક્ષતા, તીવ્ર મુમુક્ષતા પ્રગટી છે તે જ ખરેખર જ્ઞાનીને ઓળખવાને લાયક છે. સામાન્ય મુમુક્ષુ પોતાની દશાના પ્રમાણમાં સામાન્ય ઓળખી શકે, પણ ખરી ઓળખાણ તો દ્રઢ મુમુક્ષુ જ કરી શકે. એટલે જ્યાં સુધી અંતરાત્મવૃત્તિ, અંતર આત્મવૃત્તિ પરિણામ એટલે જ્યાં સુધી અંતરની અંદર પોતાના સ્વરૂપનો અંશે પણ સ્પર્શ ન થાય ત્યાં સુધી સદગુરુને ઓળખવા મુશ્કેલ છે, ઓળખી શકાય નહીં. જેમ જો હીરો ઓળખવો હોય તો ઓળખનારને ઝવેરી બનવું પડે. ઝવેરીના સંગે જ્યાં સુધી એ ઝવેરાતની યથાર્થ ઓળખાણ પોતે કરી શકે એવી શક્તિ ના આવે ત્યાં સુધી કદી હીરો ઓળખી શકે જ નહીં. તેમ અહીં પણ જેના અંતરમાં તીવ્ર મુક્ષા પ્રગટી છે અને પોતાની વૃત્તિ અંતરને સ્પર્શી છે એવો મુમુક્ષુ જ પ્રાય સદગુરુને ઓળખવામાં ભૂલ ન કરે. એટલે ઓળખવાને માટેની લાયકાત ઊંચા પ્રકારની હોય છે, એ ન હોય તો ઓળખી શકાય નહીં. અને શાસ્ત્ર જ્ઞાનના જાણકાર એવા બાહ્ય ત્યાગ આદિ અને શાસ્ત્ર જ્ઞાન આદિ જેને હોય તેવા નો યોગ જો થાય તો તેને પણ સદગુરુ માની લે. આવી ભૂલ થઈ શકે છે અને આવી ભૂલ ઘણી વખત થાય. પોતાની પાત્રતા વિના આ થવાનું જ છે. શ્રીમદજી તો પત્રાંક 679 માં લખે છે કે જ્ઞાનીના વચનોની પરીક્ષા સર્વજીવને જો સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ જ હોત. એટલે જ્ઞાનીની ઓળખાણ સુલભ નથી. જે લક્ષણો આ 10મી ગાથામાં કયા છે એ લક્ષણો, એ ઉપરાંત જે ઓળખવા માંગે છે એના અંતરની આત્મવૃત્તિ આદિ, એની યોગ્યતા આદિ પણ બહુ મહત્વની વાત છે. અને જ્યાં સુધી યથાર્થ ઓળખાણ ન થાય ત્યાં સુધી એની શ્રદ્ધા પણ સાચી ન થાય. યથાર્થ ઓળખાણ થાય ત્યાર પછી શ્રીમદજી એક પત્રમાં લખે છે કે કંચન અને કામિની પ્રત્યેનો જે રાગ એ તેને સદગુરુમાં પરમ પ્રેમ આવવા દેતો નથી. એક તો ઓળખવું મુશ્કેલ, એ ઓળખાણ થઈ કોઈ પુરુપુણ્ય યોગે અને પોતાને અંતરની મુમુક્ષતાના મુમુક્ષતા પ્રગટે તો તેની અંદર પણ બીજા વિઘ્નો આવે છે કે જેથી કરીને સદગુરુ પ્રત્યે અનન્ય નિષ્ઠા, અનન્ય શ્રદ્ધા અને અનન્ય શરણાગતિ આવતી નથી. અને જ્યાં સુધી અનન્ય શરણાગતિ ના આવે ત્યાં સુધી સદગુરુનો ઉપદેશ અંતરમાં પરિણામ પામતો જ નથી. સારા કાળની જેવા દુર્લભ હોય તે પંચમકાળમાં અત્યંત દુર્લભ હોય તેમાં નવાઈ નથી. અને આ પંચમકાળની અંદર તો ઠેર ઠેર અસદગુરુના યોગો બાજે એવી પરિસ્થિતિ છે. એ વખતની અંદર ક્વચિત સદગુરુ જે વિચરે છે તે ભૂમિ ઉપર છે એનો યોગ બને, અને એવો યોગ બને ત્યારે જ મોક્ષનું કામ થાય. માત્ર યોગ બને એટલું જ નહીં પણ આ સદગુરુ જ છે એવી યથાર્થ અંતરથી પ્રતીતિ એને થવી જોઈએ, અને એ પ્રતીતિ પછી સ્વાર્પણ થવું જોઈએ અને અનન્ય શરણાગતિ તેમની સ્વીકારવી જોઈએ. એક એક વાત એક એક થી વિશેષ વિશેષ દુર્લભ છે. પણ જેને પોતાના સ્વરૂપ પ્રાપ્ત કરવાની તીવ્ર જિજ્ઞાસા છે તેને માટે આ વાત ખરેખર દુર્લભ નથી. કેમ કે એની અંતરની જિજ્ઞાસા જ તેને આ બધી વાતો માટે યોગ્ય બનાવી દે છે. 10મી ગાથાની અંદર સદગુરુનું લક્ષણ કયા અને કૃપાળદેવનો જો પત્ર સાહિત્ય જો આપણે બરાબર જોઈએ તો ઠેર ઠેર એમને સદગુરુની નિષ્ઠા અને સદગુરુના આશ્રયને માટે કહ્યું છે. તમે લાખ વાત કરો પણ સદગુરુની નિષ્ઠા વિના કદી સત્સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે જ નહીં એવી વાત એમની ઠોકી ઠોકીને ઠીક ઠેકાણે કહેલી છે. એટલે મુમુક્ષુએ સદગુરુના લક્ષણનો બહુ ઝીણવટથી અભ્યાસ કરી અને પોતાની પાત્રતા વધારી અને સદગુરુનો યોગ સાધવાનો યથાર્થ પ્રયત્ન કરવો એક જ પોતાને ધર્મ પામવા માટે જરૂરી છે. સદગુરુની જ્યારે વાત કરીએ ત્યારે અનેક રીતે એને વિચાર કરવો પડશે કે સદગુરુ કેવા હોય, એના લક્ષણો કેવા હોય, એનું સ્વરૂપ કેવું હોય, અંતરાત્મગુણ કેવા હોય, એની બાહ્ય પ્રવૃત્તિ કેવી હોય, એના મન વચન અને કાયાના યોગો એ કેવી રીતે કાર્ય કરે અને એ મન વચન અને કાયાના યોગની અંદર પણ અંતરાત્મગુણની કેવી છાપ પડે છે, આદિ સૂક્ષ્મતાથી એને વિચારવું પડશે અને જેમ જેમ વિશેષ વિચાર કરી અને સદગુરુના લક્ષણો આદિનો વિશેષ અભ્યાસ કરી અને પોતે પણ વૈરાગ આદિ ગુણો પોતાનો આ પ્રગટ કરી તીવ્ર મુમુક્ષતા પ્રગટ કરે તો સદગુરુને એ ઓળખી શકશે. એટલા માટે સદગુરુના લક્ષણનો બહુ ઝીણવટથી વિચારપૂર્વક ફરી ફરી અને અભ્યાસ કરવાની જરૂર આત્માર્થીને છે. સદગુરુ નથી ઓળખાતા એને માટે પણ શ્રીમદજીએ પત્રોમાં લખેલું જ છે કે જે સ્વચ્છંદ હોય, મતાગ્રહ હોય, ઇન્દ્રિયના વિષયોની અંદર પ્રીતિ હોય, પરિગ્રહ આદિમાં પ્રીતિ હોય તો આવા જીવો સદગુરુને ઓળખી ન શકે. માટે જે કંઈ દોષો નિવારવાનું કહ્યું છે તે નિવારી અને જે કંઈ સદગુણો પ્રાપ્ત કરવાના છે અંતરાત્મ વૃત્તિ આદિ એ પ્રાપ્ત કરી અને સદગુરુને ઓળખી તેમની આજ્ઞાએ તેમની નિશ્રાએ રહી અને આત્મ સાધના જે કરે તે જ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી અને યથાર્થ મોક્ષ માર્ગને પ્રાપ્ત કરી શકે. 11મી ગાથાની અંદર તમને કહ્યું કે સદગુરુના ઉપદેશ પણ સમજાય ને જીન સ્વરૂપ, સમજાવીને ઉપકારસો સમજે જીન સ્વરૂપ. કે સદગુરુના ઉપદેશ વિના ધર્મ યથાર્થ સમજાય નહીં, જીનેશ્વરનું સ્વરૂપ યથાર્થ સમજાય નહીં અને જીનેશ્વરનું સ્વરૂપ જો યથાર્થ સમજે નહીં તો પોતે જીને સ્વરૂપ થાય નહીં. કેમ કે જીનેશ્વરનું જે સ્વરૂપ છે અને મુમુક્ષુનું જે સ્વરૂપ છે તેમાં પર્યાર્થિક નહીં ભેદ છે, દ્રવ્યાર્થિક નહીં કોઈ ભેદ નથી. અને પ્રવચન સારની અંદર 80મી ગાથામાં તો કહ્યું છે અને શ્રીમદજીએ પણ આ જ ગાથાનો ઉલ્લેખ કરેલો છે કે જે અરિહંતને તેના દ્રવ્ય ગુણ અને પર્યાયથી જાણે છે એવા જીવનો મોહ ખરેખર નાશ પામે છે. પણ આ જીનેશ્વરનું સ્વરૂપ યથાર્થ જાણવાને માટે સદગુરુની જરૂર પડશે. સદગુરુના ઉપદેશ વિના જીનેશ્વરનું યથાર્થ સ્વરૂપ જાણી શકાય નહીં. તો 11મી ગાથાની અંદર આ વાત કહી આ ગાથાને માટે આ એક એવી ગાથા છે કે જેનો વિરોધ કરવાળા પણ ઘણા જીવો છે અને એમ પણ કહેવા વાળા છે કે આ ગાથા દ્વારા શ્રીમદે પોતાનું મહાત્મ્ય બતાવવા માટે ગાથા લખી છે. એ વાતો પણ સાંભળવા મળે. પણ ખરેખર તો સદગુરુ વિના ધર્મની પ્રાપ્તિ ન થાય અને ધર્મનું જે મૂળ છે તો જિનેશ્વર છે. તો જે યથાર્થ જિનેશ્વરને જાણે નહીં તે ધર્મને પ્રાપ્ત કેવી રીતે કરી શકે. એટલા માટે 11મી ગાથામાં તો એમ કહેવામાં આવ્યું કે સદગુરુના ઉપદેશમાં સમજાયને જીન સ્વરૂપ સમજાવીને ઉપકાર શું સમજે. આ 12મી ગાથામાં કહેવામાં આવ્યું કે સમજાવીને ઉપકાર સમજે જીન સ્વરૂપ. પણ 11મી ગાથાની અંદર પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર એવો લક્ષ થયા વિના ઉગે ના આત્મવિચાર. તો પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર આ વાત કરી અને એમને સદગુરુનું મહાત્મ્ય ઘણું ઘણું બતાવ્યું છે. પરોક્ષ જિનેશ્વરનો એટલે પરોક્ષ જિનેશ્વરની વાણીનો પરોક્ષ જિનેશ્વરના શાસ્ત્રનો પણ એટલો ઉપકાર નથી કેટલો ઉપકાર સદગુરુનો છે. કેમ કે સદગુરુ દ્વારા જ જિનેશ્વરને જાણી શકાય તેમ છે. માત્ર પરોક્ષ જે શાસ્ત્ર છે તેથી કરીને માત્ર શાસ્ત્ર દ્વારા મોક્ષ માર્ગ યથાર્થ જાણી શકાય નહીં. એ શાસ્ત્રનો અર્થ પણ સદગુરુ જ કરી શકે અને સદગુરુ દ્વારા જો શાસ્ત્રનો અર્થ કરવામાં આવે તો તે સફળ છે. જિનેશ્વર છે તે તો 13મી ગુણ સ્થાનિક સ્થિત છે, તીર્થંકર પરમાત્મા છે. તેમના વચનો પરોક્ષ શાસ્ત્રમાં પરોક્ષ વચનો છે એમના. ત્યારે સદગુરુના જે વચનો છે તે સદગુરુ તો 6મી 7મી ગુણ સ્થાને કે પણ હોઈ શકે, 5મી ગુણ સ્થાને કે પણ જો બ્રહ્મચારી આદિ હોય તો પણ સદગુરુ હોઈ શકે. તો તેના સાક્ષાત વચનો એ જિનેશ્વરના પરોક્ષ વચન કરતા વિશેષ ઉપકારી છે એવું પેલા અંતરની અંદર મોક્ષને થવું જોઈએ. અને જ્યાં સુધી આવો નિર્ણય પોતે ન કરે ત્યાં સુધી એ પોતાની મતિ કલ્પના એ શાસ્ત્ર આદિવાસશે અને મતિ કલ્પના એ તેના અર્થ કરશે. આજે પોતાની મતિ કલ્પના જો શાસ્ત્ર આદિને અર્થ કરે તો પછી તેની મતિ કલ્પના મુજબનો જ એને માર્ગ મળે પણ જે યથાર્થ માર્ગ છે તે ન મળે. એટલા માટે અહીં પ્રત્યક્ષ સદગુરુનો યોગની મહાત્મ્ય બતાવ્યું છે. 11 અને 12મી ગાથા એ બંને ગાથાઓનો સાથે આપણે વિચાર કરવાનો છે. કેમ કે સદગુરુ ના ઉપદેશ વિના જિનેશ્વરનું સ્વરૂપ સમજાય નહીં અને જિનેશ્વરના સ્વરૂપ સમજ્યા વિના યથાર્થ મોક્ષ માર્ગ મળે નહીં. અને જો જિનેશ્વરનું યથાર્થ સ્વરૂપ સમજે તો પોતે જિનેશ્વર રૂપ જરૂર થઈ જાય. એ વાત 12 ગાથામાં કરી અને 11મી ગાથાની અંદર આ 11મી ગાથાનો ઘણો વિરોધ થાય છે ઠેકઠેકાણે કે જિનેશ્વર કરતા પણ શું સદગુરુ 6મી 7મી ગુણ સ્થાને કહો એ મોટા થઈ ગયા. આવી એવી વાતો અને એવો વિરોધ થાય. પણ જે આ ગાથાનો મુખ્ય આશય છે, જે રહસ્ય છે, એ જો યથાર્થ સમજે તો પછી કોઈને આવો વિરોધ કરવા પણ રહેતો નથી. ત્યાં જિનેશ્વર પ્રત્યે કંઈ પણ ભક્તિ अगर तो एमनू सामर्थ्य आदि ओछू छे एवं कहेवानो कोई भाव नथी अहींया, परंतु चिनेश्वरे कहेला जे कई शास्त्र छे ते तो वर्तमान नी अंदर जे कई शास्त्र छे ते तो आपने परोक्ष ज्ञान आपे छे, अने ए शास्त्रों में जे कई रहस्य छे ते मात्र आत्म अनुभवी गुरु समझावी शके। तो शास्त्र समझवा आशे तो पण सद्गुरु पासे जवू पड़शे, अने मात्र जो कोई जीव मात्र शास्त्र नो आधार लय अने मोक्ष मार्ग समझवा मांगे तो कदी पण मोक्ष मार्ग समझी शके। जेने दवा जोईती होय तेने वैद्य पासे जवू जोईए, वैद्य कहते दवा लेवी जोईए, पण वैद्य नी दुकान में जाय अने घणी जातना त्यांनी दवाओ पड़ी होय एमांथी गमे ते दवा उठावे અને પોતે જો લે તો એથી કઈ એનું હિત થાય નહીં, કેમ કે તેને ખબર નથી કે કયા દર્દ ઉપર કઈ દવા કામ આવે છે। તેમ શાસ્ત્રની અંદર અનેક રીતે કથનો કરવામાં આવ્યા છે, તો કયા કયા કથનનું કયું કયું રહસ્ય છે, કઈ અપેક્ષાએ કથન કરવામાં આવ્યું છે, આદિ જે કઈ વાત છે તે સદગુરુ દ્વારા જાણી શકાય। પોતાની મતિ કલ્પનાથી, પોતાની બુદ્ધિથી પોતાને આત્મજ્ઞાન આદિ છે નહીં, અધિક મુમુક્ષતાના અંશો પણ પોતાને બહુ થોડા પ્રગટ થયા છે, એવો જીવ પોતાની જાતે જો શાસ્ત્ર જ્ઞાન આદિ વાંચવા બેસી જાય, શાસ્ત્ર જ્ઞાન કરે પોતાની મતિ કલ્પનાએ, તો શાસ્ત્રના અર્થો પણ પોતાની મતિ કલ્પનાએ કરશે અને એ અર્થો યથાર્થ નહીં હોય, એટલે એને યથાર્થ મોક્ષ માર્ગ પણ મળશે નહીં। માત્ર પોતાને પોતે શાસ્ત્ર જાણે છે એવું કદાચ જાણપણાનું પોતાને અભિમાન પોતે કરી શકે એ જીવ એ બને, બાકી જિનેશ્વરના વચનો પણ આત્મ અનુભવ, કેમ કે એ વચનો જે છે તે અનુભવમાંથી આવેલા છે, જે કઈ શાસ્ત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ અનુભવગમ્ય શાસ્ત્ર છે, અને અનુભવગમ્ય શાસ્ત્ર હોવાથી અનુભવી પુરુષો જ એ શાસ્ત્રનું રહસ્ય બતાવી શકે। એટલા માટે 11મી ગાથાની અંદર પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનો ઉપકાર એવો લક્ષ્ય થઈ આવીના ઉગેના આત્મવિચાર, જેના અંતરની અંદર આ વાત નથી તેના આત્મવિચાર ઉગવો પણ મુશ્કેલ છે ત્યાં સુધી કહી દીધું છે। કારણ 12મી ગાથામાં બતાવ્યું કે જીને સદગુરુના ઉપદેશ વિણી સમજાય જીન સ્વરૂપ, અને સમજ્યા વિણે ઉપકાર શું સમજે જીન સ્વરૂપ। તો 10, 11 અને 12 ગાથાની અંદર સદગુરુના લક્ષણો, સદગુરુનું મહાત્મ્ય, સદગુરુની જરૂરિયાત, અને તેના વિના માત્ર શાસ્ત્ર આધારે કઈ પણ પ્રાપ્તિ ન થાય, યથાર્થ પ્રાપ્તિ ન થાય તેવું એ બતાવવામાં આવ્યું છે। તો મુમુક્ષ જીવે આ વાતનો ખૂબ વિચાર કરી અને નક્કી કરવું જ પડશે કે સદગુરુની પરમ આવશ્યકતા છે।